તારીખ 23/8/1992 શ્રી સમયસર શ્લોક 8 અને 9 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 35.
આજે તારીખ 23/8/1992 રવિવાર, શ્રી સમયસર. પ્રાપ્તિ કરવી, અને જ્ઞાન પ્રદાન પ્રાપ્ત થયા પછી
નિર્વિકલ્પ સમ્યક દર્શન માટે પછીનું શ્રદ્ધાન છે નિર્વિકલ્પ, માટે તો પ્રમાણ આદિની કાંઈ જરૂર નથી. ત્યાં વસ્તુ સાક્ષાત છે, શ્રદ્ધાનના કાળમાં સ્વાનુભવ છે, સ્વાનુભવમાં વસ્તુ સાક્ષાત છે, એટલે ત્યાં કાંઈ જરૂર નથી, પ્રમાણ આદિના વિકલ્પની કોઈ જરૂર નથી. પણ હવે જે બીજી અવસ્થામાં પ્રમાણાદિના અવલંબન દ્વારા વિશેષ જ્ઞાન થાય છે, પણ હવે એટલે શું કે નિર્વિકલ્પ શ્રદ્ધાન થયા પછી જે સ્વવિકલ્પ સાધક અવસ્થા રહે એમાં પ્રમાણાદિના અવલંબન દ્વારા વિશેષ જ્ઞાન થાય છે. એ સામાન્યથી વિશેષ બળવાન જે કહ્યું છે પૂર્વમંત્રીએ મોક્ષ માર્ગ પ્રકાશકમાં, એ સામાન્યથી વિશેષ બળવાન તો ત્યાં જય પ્રમાણ નિક્ષેપ છે, જ્ઞાન બળવાન અથવા દ્રઢ થાય છે, સાધક અવસ્થા આગળ વધે છે. જેમ જેમ સાધક અવસ્થા આગળ વધે છે તેમ રાગ દ્વેષ ભોગ કર્મના સર્વથા અભાવરૂપી યથાખ્યાત્રાય પ્રભ ક્ષત્રે છે, સર્વાય રાગ દ્વેષ ભોગનો અભાવ થઈને સંપૂર્ણ વિતરાગચારી પ્રભ ક્ષત્રે છે. યથાખ્યાત્રાય છે વિતરાગચારી પ્રભ, પૂર્ણ વિતરાગચારી પ્રભ ક્ષત્રે છે, અને તેથી જીવન જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. બંનેને સર્વથા જુદા રાખીને પ્રતિપાદન કરવું અશક્ય છે. તેથી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અને કેવળ જ્ઞાન થયા પછી પ્રમાણાદિનું અવલંબન રહેતું નથી, એટલે સ્વવિકલ્પ દશાનું પછી કાંઈ જરૂર રહેતી નથી, બધું પૂરું થયેલું જ્ઞાન ત્યાર પછી કહીએ સાક્ષાત સિદ્ધ અવસ્થા છે. કેવળ જ્ઞાન થયા પછી સિદ્ધાલંબન સિદ્ધ અવસ્થા છે, ત્યાં પણ કાંઈ આલંબન નથી, વિચારનું આલંબન નથી, પ્રમાણાદિ એટલે વિચારનું આલંબન નથી, વ્યવહારનું આલંબન નથી, સદમસ્ત દશા સુધી વ્યવહારનું આલંબન. એ રીતે શુદ્ધ અવસ્થામાં પ્રમાણ મય નિક્ષેપોનો અભાવ છે, કેવળ જ્ઞાન અવસ્થામાં અને સિદ્ધ અવસ્થામાં પ્રમાણ નિક્ષેપનો અભાવ છે. એ રીતે વ્યવહારનો અભાવ દર્શાય છે. યથાસ્થાનમાં વ્યવહાર હોય છે અને તે મિલનની અર્થે પોતાના સાધક અવસ્થાના કાળમાં જાણેલો પ્રયોજન માર્ગ છે, ખરે એનું સ્થાન નથી. એ અર્થના કળશ્રુપ્તા રૂપે છે કે જ્યારે પ્રથમ પ્રધાન થાય છે ત્યારે પ્રમાણાદિની કાંઈ જરૂર નથી, એ જે વાત કરી છે, કેવળ જ્ઞાનનું પ્રકરણ નથી, સિદ્ધ અવસ્થાનું પ્રકરણ નથી. પ્રકરણ અહીંયા અજ્ઞાનને નિશાતું મટીને સાધક અવસ્થામાં જીવ પ્રવેશ કરે છે, અન્ય જ્ઞાનને શૂન્ય દર્શનને પ્રાપ્તિ થાય છે, એ મુદ્દા ઉપર આ ગ્રંથની રચના છે. અહીંયા પછી વાત ઉદયથી ન નય શ્રી અષ્ટમીથી પ્રમાણ પછી તો પીછીના ધર્મો યાતિને ખેલ સત્ર એમ અપર્ણ અભિજ્ઞો ધામની સર્વમ કશેષની અનુભવ રૂપિયા તે ભાતુ ન દેવું. આચાર્ય શુદ્ધ નયનો અનુભવ કરીને મુખ્યપણે શુદ્ધ નહીં સમય સાથે શુદ્ધ નહીં પ્રમાણ પણ છે ત્યાં અધ્યાત્મનો, અને અધ્યાત્મનો નિર્વિકલ્પ શુદ્ધ નહીં પણ પોતા નય વિશેષથી વાત કરવાનું કારણ એ છે કે પ્રમાણ વ્યવહારમાં જાય છે અને શુદ્ધ નય નિશ્ચયમાં જાય છે. અને અહીંયા પ્રકરણ નિશ્ચયનું મુખ્ય પ્રકરણ ચાલે છે, અહીંયા વ્યવહારનું પ્રકરણ ચાલતો નથી. નયનું પ્રમાણ હોવા છતાં પ્રમાણથી વાત નથી કરતા, શુદ્ધ નયથી વાત કરે. પ્રશ્ન આવે છે ને, અનુભવ પ્રમાણમાં થાય કે નય જ્ઞાનમાં થાય કે પ્રમાણમાં આચાર શુદ્ધ નયનો અનુભવ કરીને કહે છે કે આ સર્વ ભેદોને ગૌણ કરનાર જે શુદ્ધનો વિશેષ રૂપ ચૈતન્ય ચમત્કાર એ આત્મા તેનો અનુભવ થતા નયોને લક્ષ્મી સર્વ ભેદોને ગૌણ કરનાર શુદ્ધને અને નયોને લક્ષ્મી હૃદય પામતી નથી. પરસ્પર વિરુદ્ધ લાગે કાંઈ એમને નયને નયની વાત બે એક જ જગ્યાએ એક જ વાત સમજે તો વિરુદ્ધ લાગે. એક પુરુષે કહે છે કે શુદ્ધ નહીં છે અનુભવ કરે છે, બીજી પુરુષે કહે છે કે નયનો ઉદય નથી. શુદ્ધ નહીં કેવી રીતે કહેવાય? અહીંયા નિર્વિકલ્પ અધ્યાત્મનો શુદ્ધ નહીં એટલો દશામાં શુદ્ધ નહીં છે વસ્તુના સ્વરૂપને જ્ઞાનમાં રાખવામાં આવે છે એ વાત નથી. ઉપયોગાત્મક શુદ્ધ નહીં એવો સર્વ ભેદોને ગૌણ કરનાર અસ્મિન સર્વ કંશે અસ્મિન. પછી ધામ છે કેવું ધામ છે કે ચૈતન્ય ચમત્કાર તે કુંજ આત્મા એને આયા ધામ કર્યું છે. આત્મા પ્રગટ થાય છે એ શુદ્ધોગ નો વિષય ચૈતન્ય ચમત્કાર અનંત ભેદ નો સુંદર આત્મા છે તેનો પ્રત્યક્ષ અનુભવ થાય છે અને એ અનુભવના કાળમાં અનેક પ્રકારના નય વિકલ્પોની વિકલ્પાળનું વિસ્તાર વાળું જ્ઞાન એને આ નય લક્ષ્મી કહે છે. સંપત્તિ કહે છે સક્ષમ જ્ઞાન છે ને જ્ઞાન પણ એનો કોઈ પ્રકારે ઉદય થતો નથી. એટલે કે એવા પ્રકારનો કોઈ વિકલ્પ ઉત્પન્ન થતો નથી. આ નહીં થી આમ છે ને આ નહીં થી આમ છે એવું કાંઈ ઉત્પન્ન થતો નથી. એ કૃપાકાર શુદ્ધાત્માનો આનંદ સહિત નો અનુભવ છે. અનુભવમાં કોઈ વિકલ્પ નથી.
અધ્યાત્મના શુદ્ધ નહીં કેટલા? અધ્યાત્મના શુદ્ધ નહીં
એક જ અધ્યાત્મનો શુદ્ધ નહીં એક
જ નિર્વિકલ્પ
શુદ્ધ નહીં છે એ જ અધ્યાત્મનો શુદ્ધ નહીં છે. ત્યાં બીજા ધન ભેદ
નથી
છે જ નહીં. ત્યાં કોઈ ધન ભેદ નથી ત્યાં. પ્રમાણ અષ્ટમે પ્રાપ્ત થાય છે. પ્રમાણ એટલે પ્રમાણનો વિકલ્પ એવો ઉત્પન્ન જ્ઞાન છે તો એ વખતે એક સાથે અનુભવ થાય છે. દ્રવ દ્રવનું અવલંબન છે અને પર્યાયનું વેદન છે.
બરોબર.
પછી દ્રવનું વેદન થયું એમ કહેવાય છે અવલંબન છે પણ ખરેખર પર્યાયનું વેદન છે અને દ્રવનું
અવલંબન
છે. એ ફેરથી સમજાવવા માટે અનુભવમાં આનું અવલંબન છે ને આનું વેદન છે એવું અનુભવમાં
નથી.
આ તો ભૂલ ન થાય એટલા માટે સમજાવવા વાત છે. પર્યાયનું અવલંબન નથી. આનંદનું પર્યાયમાં વેદન હોવા છતાં પર્યાયમાં પર્યાયનું અવલંબન નથી અને દ્રવનું વેદન નથી એ વસ્તુ સ્થિતિ છે. તો એમ કહેવાય છે કે આ અધ્યાત્મનું નિર્વિકલ્પ પ્રમાણ છે અને વિકલ્પ વાળું જે પ્રમાણ છે આમાં વિશેષનો યુદ્ધ જાણમાં પણ જાણપણારું જ્ઞાન છે. પ્રમાણ અસ્ત થાય છે કે પ્રમાણનો વિકલ્પ અસ્ત થાય છે. નય ઉદય થતો નથી એટલે નયનો વિકલ્પ ઉદય થતો નથી. આથી તો શુદ્ધ નહીં થઈ એનું બહુ કહેવાય. અને નય હોય ત્યાં પ્રમાણ ન હોય એવું કોઈ દિવસ
બને નહીં.
બને નહીં પ્રમાણ વગરનો નય હોય તો દીક્ષા નહીં થઈ જાય છે. અને નિક્ષેપોનો સમૂહ ક્યાં જતો રહે છે તે અમે જાણતા નથી. એ તો વળી લયનો વિષય જે નિક્ષેપ છે એ તો ઘણા વિકલ્પ વિષય છે એટલે એ તો બહુ દૂર જાય છે એમ કહે છે. અનુભવ પાસે એ બહુ દૂર જાય છે એટલે એ તો અમે જાણતા નથી ક્યાં જાય છે. એટલે સુધી તો અમારે જ્ઞાનને પણ અહીંયા લંબાવતા નથી ચર્ચા કરતી વસ્તુ. એમાંથી સંકેત એ નીકળે છે આ કહેતી વખતે નિર્વિકલ્પ પરિણામને નિર્વિકલ્પ દ્રવને હિન્દુ વિષય કરનાર પર્યાય દ્રવની વાત કરતી વખતે એવા ભાવનો આવિર્ભાવ કરવામાં આવે છે કે વિશેષ વિકલ્પ વાળી વાતને અહીંયા ચર્ચા કરવાનો કોઈ અવકાશ નથી. એ તો બહુ દૂરની વાત છે, એને તો જવા દો. એની વાત આજે આથી અધિક શું કહીએ, આથી અધિક અમારે શું કહેવું? બીજા વિકલ્પની તો શું વાત કરવી એમ કહે છે. જગતના સંયોગોમાં જે જીવો રાત્રિ દિવસ અટવાયા છે, જગતના જીવો ક્યાં અટવાયા છે? એ સંયોગોની જાળવણી, સંયોગોની સાવધાની, સંયોગોને ઉદ્ધિત કરવા એમાં રાત દિવસ અટવાયા છે. એ વિકલ્પને તો અહીંયા યાદ કરવાનો પ્રશ્ન નથી. એ સિવાય બીજી બધી ધાર્મિક વાતો છે એનું કે એનો પણ અહીંયા અવકાશ નથી, કેમ કે એ પણ નિક્ષેપમાં બંધાય. એથી આગળ જઈએ તો કે નયના વિકલ્પ ને પ્રમાણના વિકલ્પ એ પણ ખોવાઈ જાય, એનો પણ પત્તો લાગે નહીં, એવી નિર્વિકલ્પ દશા છે. એના માટે બીજું શું કહીએ? નાસ્તિથી કહેવું પડે છે. અસ્થિથી કહી શકાતું નથી એટલે નાસ્તિથી કહેવું પડે છે. કે અનુભવમાં તો દ્વૈત પ્રતિભાસતું નથી. દ્વૈત એટલે બે પણું. શું દ્વૈતનો અર્થ શું થાય છે? અદ્વૈત અનુભવ છે એમ કે છે. આ વેદાંતમાં આ શબ્દ વિશેષ આવે છે, અદ્વૈત. સારી ભાઈ, અદ્વૈત અદ્વૈત ધર્મ એમ કે છે. ત્યાં શું જેમાં ભેદ ન પાડવા હોય, બે પણ હોય, એને અદ્વૈત ધર્મ કહે છે ત્યાં. અને એની અનુભૂતિને અદ્વૈત અનુભૂતિ પણ કહેવામાં આવે છે. જૈન દર્શનમાં પણ એ શબ્દનો પ્રયોગ છે કે ત્યાં દ્વૈત જ પ્રતિભાસ્યું નથી, દ્વૈતમને અનુભવાતે જ્યાં અનુભૂતિ થાય છે ત્યાં બે પણ આ દ્વૈને આ પર્યાય એવું બે પણ ત્યાં છે. આ મારું સ્વરૂપ છે એમ, આ મારું મારું જે પોતાનું એમ કહેવામાં ભેદ ઉપજે છે એ વાતે ત્યાં નથી. જ્યાં બે પણ ઉત્પન્ન થાય એવો પ્રકાર છે ત્યાં દ્વૈત પ્રતિભા થતું નથી.
આત્મવરંભો આત્મવરંભો
તમારે આત્માનો અનુભવ એમ બે પણ છે, અથવા હું અને મારો આત્મા એમ બે પણ છે એમ કઈ નહીં એમ કે અનુભવમાં એ કઈ નથી. જ્ઞાતા જ્ઞેય નું પણ બે પ્રમો બે પણ નથી, પ્રમાતા પ્રમેય નું પણ બે પણ નથી. નથી એમ કે એમ કરીને કહેવું પડે છે. ન ઈતિ ન ઈતિ ન ઈતિ નીતિ નીતિ કરીને જેને પુકારવામાં આવે છે વેદાંત એ નીતિ નીતિ કેમ કે શું છે કહેવું એ સંકેત માત્ર કહી શકાય છે. શું કે ચૈતન ચમત્કાર છે આત્મા એ સંકેત માત્ર છે. એટલો મહાન આત્મા છે કે એને કહેવા માટેના શબ્દો છે તો સંકેત માત્ર. એટલી મહાનતા વસ્તુને પોતાની મહાનતા એટલી છે કે એની મહાનતા પાસે કોઈ પણ માનતા પ્રત્યે નથી. કોઈ માન નથી, કોઈ મુખ્ય નથી, ને કોઈ
માન
નથી. ભગવાન પોતે જ ભગવાન છે, પછી ભગવાન બીજા ભગવાન ની ક્યાંથી કિંમત થાય? પોતે જ
ભગવાન
ભગવાન છે ખરેખર. જ્યાં પોતે જ ભગવાન છે પછી એ ભગવાન બીજા ભગવાન ને ગમે શકે? મહાદેવ માં અત્યારે 20 તીર્થંકર ભગવાન છે. કોઈના ક્ષેત્રમાં કોઈ ન જાય, એ ભગવાન ના સમર્થન માં લાખો કેવલ્યો થાય. તો પણ કોઈ કેવળી કોઈ કેવળી ને નમસ્કાર કરે કેમ કે પોતે ભગવાન થઈ ગયા, ભગવાન હતા. અને ભગવાન આત્મા ના અવલંબને ભગવાન અવસ્થામાં પણ
થઈ ગયા.
પછી ભગવાન થયા તે ભક્ત નથી રહેતા. શું ભગવાન થાય છે? ભક્ત નથી રહેતા. ભક્ત નથી રહેતા એટલે એને પછી કાંઈ કોઈને નમવા પણ પ્રશ્ન રહેતો
પાંચ પાંડવ માંથી બે પાંડવ વિચાર થયો છે. પાંચ પાંડવ માંથી બે પાંડવ આ જમીન નો વિકલ્પ પડે છે, દંડ ભોગવો પડે. ભગવાન બિરાજે ભક્તિ કરે છે, બધા ભક્તો ભક્તિ કરે છે. એમાં જે જે ભક્ત ને નિર્વિકલ્પ સ્વાનુભવ થાય એની ભક્તિ ચાલુ રહે કે બંધ થઈ જાય? વેદાંતિ ચર્ચા કરશો, જયચિંદી પણ વેદાંતિ ચર્ચા કરશે. વેદાંતમાં અહીંયા તો તફાવત શું રહે એ ચર્ચા કરશે. ભેદને અત્યંત ગૌણ કરીને કહ્યું છે કે પ્રમાણ નહીં આદિ ભેદની તો વાત જ શી, પ્રમાણ નહીં વગેરે ભેદ એવા એ તો સ્થૂળ ભેદની તો શું વાત એમ કહે છે? શું પ્રમાણ નહીં આદિના ભેદની વાત જ શી એટલે શું કે એ તો સ્થૂળ ભેદ છે, નય પ્રમાણના વિકલ્પ છે એ તો સ્થૂળ ભેદ છે. પણ હું અભેદ સ્વરૂપ છું, હું અખંડ સ્વરૂપ છું, એવો જે સૂક્ષ્મ વિકલ્પ છે એ પણ ક્યાં રહેતો નથી. પૂર્ણ વિકલ્પ તો રહેતો નથી પણ
સૂક્ષ્મ વિકલ્પ નહીં રહે,
વિકલ્પ સૂક્ષ્મ વિકલ્પ
પણ
રહેતો નથી. નયમાં વ્યવહારની નિશ્ચય નહીં બે છે, તો કે વ્યવહારની ની તો વાત એક બાજુ રાખો, નિશ્ચય નહીં નો વિકલ્પ છે એ પણ સ્થૂળ છે. એમાં પણ જે સૂક્ષ્મ વિકલ્પ છે એ સૂક્ષ્મ વિકલ્પનો અભાવ થઈ જાય છે, સૂક્ષ્મ વિકલ્પનો પણ નાશ થઈ જાય છે અને અદ્વૈતનો અનુભવ થાય છે. નયાદિના ભેદની તો વાત જ છે, શુદ્ધ અનુભવ થતા દ્વૈત જ ભાગતું જગત બે ત્રણ જ અનુભવમાં આવતું નથી. એકાકાર ચિન્હ માત્ર જ દેખાય છે, અથવા એકાકાર ચિન્હ માત્ર નો જ અનુભવ થાય છે, એમાં દ્વૈત જ અનુભવ આપતો નથી. વિજ્ઞાન અદ્વૈતવાદી તથા વેદાંતિ કહે છે, વિજ્ઞાન અદ્વૈતવાદી એ મીમાંસકનો મત છે, વિજ્ઞાન અદ્વૈતવાદી તથા વેદાંતિ પણ કહે છે, એ બધા વેદાંતના કહે છે. તે છેવટે વેદાંતિમાં સાયન્સ લેવા, વિજ્ઞાન અદ્વૈતવાદીમાં મીમાંસક છે. તે કહે છે કે છેવટ પરમાર્થ રૂપ તો અદ્વૈતનો અનુભવ થયો અને એ જ અમારો મત છે, એમાં તમે વિશેષ શું કહ્યું? આ તો તમે અમે કહેતા નહીં, તમારે કહેવાનો વારો આવ્યો.
અમારી વાત સ્વીકારી પડી,
તમે છેવટે તો અમારી વાત સ્વીકારવી પડી ને, આગળ આવતા હાલીને છેવટે તો સીધા થયા કે નહીં એમ કહે. આમ કહેતા તમે કેમ કહેતા તમે નહીં કહ્યું વસ્તુ આવી છે, તમારું કોઈ વસ્તુ આવી છે, તમારું નામ છે, લાંબી લાંબી બહુ વાત કરી, સરવાળે તો અદ્વૈત ના અનુભવમાં આવ્યા કે ન આવ્યા એમ કે અમારો જ મત છે, તમે વિશે શું કહ્યું? તો કે એનો કે તમારા મતમાં સર્વથા અદ્વૈત માનવામાં આવે છે. સર્વથા અદ્વૈત એટલે શું? એક પરમ ધર્મ કે બે વસ્તુ જ નથી, બે વસ્તુ છે, કલ્પના છે, માયા છે, અને એમાં તારા મારું થઈને રાજદેશ ઉત્પન્ન થાય છે. માયાને લઈને આ તારું અને આ મારું, આ ઘર મારું, આ ઘર તારું, આ કુટુંબ મારું, આ પરિવાર મારો, આ પરિવાર મારો નહીં, કાયમાંથી બધી ગડબડ થાય છે કે બે માનવાથી જ ગડબડ થાય છે. અમે તો બે માનતા જ નથી, બધું એક જ છે, તમારું મારું થઈ ગયું કંઈ જગતમાં સર્વથા અદ્વૈત માનવામાં આવે છે. હવે કહે છે કે જો સર્વથા અદ્વૈત માનવામાં આવે તો બાહ્ય વસ્તુનો અભાવ જ થઈ જાય અને એવો અભાવ તો પ્રત્યક્ષ વિરોધ છે, બીજી વસ્તુઓ છે એનો અભાવ માનવો પડે અને એ અભાવ માનવો તો પ્રત્યક્ષતાને વિરુદ્ધ જવા જેવી વાત છે, એ વાત તો કાંઈ મેળ ખાતી નથી. અમારા મતમાં નય મીમિક્ષા છે તે બાહ્ય વસ્તુનો લોપ કરતી નથી, અંતરતત્વ સ્વરૂપ પરમ ધર્માત્મા છે એને શુદ્ધમેથી મિશ્રીમેથી સ્વીકારે છે અને એથી બાહ્ય તત્વો છે એને વ્યવહારમેથી સ્વીકારવામાં આવે છે. એ બાહ્ય વસ્તુનો લોપ નથી થતો.
જયારે શુદ્ધ અનુભવ થી વિકલ્પ મટી જાય છે ત્યારે આત્મા પરમાનંદ ને પામે છે. જયારે શુદ્ધ અનુભવ શુદ્ધ વસ્તુ નો એકલો અનુભવ થાય ત્યારે કોઈ વિકલ્પ ઉત્પન્ન થાય, ત્યારે આત્મા પરમ આનંદ દિશામાં સાનુભૂતિના સાનુભવ ના આનંદમાં વચનાતીત આનંદ માં લે. સાનુભૂતિ નો આનંદ એટલે શુદ્ધ અનુભવ માં દ્વૈત ભાસતું નથી એમ કહ્યું છે. એ સમજાયું છે, ભલે વિકલ્પ છે સમજાયું, પણ ખરેખર એનું વાક્ય છે એ નિર્વિકલ્પ છે. વસ્તુને સાધવામાં ન આવે તો તેના વસ્તુને ગમે તેમ સાધવામાં આવે તો વિપર્ય થઈ જાય છે, વિપર્યાસ ઉત્પન્ન થાય છે. આત્માનો પણ લોપ થશે, બાહ્ય વસ્તુ નો લોપ કરવામાં આવે તો પરાશ્રિત વ્યવહાર છે અને પરના આશ્રય અવગુણ અને રાગાદી વિભાવની ઉત્પત્તિ. એકલો આત્મા હોય તો એના આશ્રય રાગાદી વિભાવની ઉત્પત્તિ કોઈ પસંદ નથી. માટે તમે કહો છો તે પ્રમાણે તમે કહો છો એ શું એ સર્વથા વિવેક માનવામાં આવે છે. એ પ્રમાણે વસ્તુ સ્વરૂપની સિદ્ધિ થઈ શકતી એ રીતે વસ્તુનું સ્વરૂપ છે એ સિદ્ધ નથી થતું, અને વસ્તુ સ્વરૂપની યથાર્થ શ્રદ્ધા વિના જે શુદ્ધ અનુભવ કરવામાં આવે તે પણ મિથ્યારૂપ છે. કલ્પના નથી, વાસ્તવિકતાના આશ્રય અનુભવ છે. કલ્પનાના આશ્રયનો અનુભવ વસ્તુનું જે વિજ્ઞાન છે એ વિજ્ઞાન, અને પછી વિજ્ઞાન સમજવા માટેના ભેદોને વિલીન કરીને અભેદનો અનુભવ કરવો એમ કહેવાય. એવી રીતે વસ્તુ સ્વરૂપની યથાર્થ શ્રદ્ધા વિના સમજણ વિના નહીં જે શુદ્ધ અનુભવ કરવામાં આવે તે પણ મિથ્યારૂપ છે. શૂન્યનો પ્રસંગ હોવાથી તમારો અનુભવ પણ આકાશના ફૂલનો અનુભવ, આકાશને ફૂલ હોય નહીં એમ મિથ્યા જ્ઞાન ને મિથ્યા સમજણ હોય ત્યાં સુધી અનુભવ અનુભવ એ રીતે
નિરાકરણ.
ત્યાં પણ ધ્યાનનો વિષય કાયદો છે, જ્યારે ધ્યાન કરવામાં આવે છે આત્માનું ધ્યાન તો પરમ બ્રહ્મનું ધ્યાન હોય એ ધ્યાનમાં સ્વાનુભૂતિ સ્વાનુભૂતિ શબ્દનો પ્રધાન સ્વાનુભૂતિ થાય છે. એ સ્વાનુભૂતિ પર અનિર્વચનીય સ્વાનુભૂતિ ત્યાં શબ્દ રાખે છે. આપણે વચનથી અતિ વચનાથી અનિર્વચનીય અનિર્વચનીય સ્વામી આપણે જે અનુભવ ને તે એવા શબ્દોમાં એ લોકો પણ એથી જે વિચારવામાં આવે તો જે વસ્તુનું વિજ્ઞાન છે એમાં બહુ મોટો તફાવત છે. મોટો એટલે પાયાનો તફાવત, પાયાનો એમાં વસ્તુના વૈજ્ઞાનિક સિદ્ધાંતો એ સિદ્ધાંતો ન્યાય કરવું છે. વસ્તુનું વિજ્ઞાન સૌંદર્યની બરાબર એમ એની જે ચર્ચા કરે મારા ચિત્તને વિશે વારંવાર એમ આવે છે અને એમ પરિણામ સ્થિર રહ્યા કરે છે કે જેવો આત્મકલ્યાણનો નિર્ધાર શ્રી ભગવાન સ્વામીએ કે શ્રી શિવાજીએ કર્યો તેવો નિર્ધાર બીજા સંપ્રદાયની છે નથી આ કથા એવી કહેવાય બરોબર છે. આત્માના તત્વજ્ઞાનના વિષયમાં આત્માની ચર્ચામાં કોઈ આવતો નથી એટલે પછી બીજાની તો કઈ કરવા બીજાની તો સરખામણી કરવાની રહી નહીં ભૂત બધુમાં બધું ચર્ચા કરી છે. વેદાંતારી દર્શન નો લક્ષ્ય આત્મજ્ઞાન ને સંપૂર્ણ મોક્ષ પ્રત્યે જતો જોવામાં આવે છે. વેદાંત એવું દર્શન છે કે જેનો લક્ષ્ય આત્મજ્ઞાન એટલે આત્માનુભવ ઉપરની પણ વાત આવે છે અને સંપૂર્ણ મોક્ષની વાત કરે છે. પણ તેનો યથાયોગ્ય નિર્ધાર સંપૂર્ણપણે તેના જણાતો એ અંશે જણાય છે, કોઈ અંશે વાત આવે છે કે અદ્વૈત થયું તો કોઈ અંશે તો વાત આવે છે પણ સંપૂર્ણપણે સાંગો પાંગી વાત આવતી નથી. અને કાંઈ કાંઈ તે પણ પર્યાય ફેર દેખાડે એમાં પણ આત્મચર્યા જ વિવેચે છે. વેદાંત બીજી આગેવાળી વાતો નથી, થામ થામ આત્માની જ ચર્યા વિવેચે છે. તથાપિ તે ચર્યા સ્પષ્ટપણે અવિરુદ્ધ છે એમ હજુ સુધી લાગે છે. દેશ પરદેશ સુધીના વેપાર કરીને અનેક પેઢીઓ નાખી છે. હવે એમના વેદાંત વેદાંતના શાસ્ત્રો પણ ક્યારે વાંચ્યા? પીતાંબર શાસ્ત્રો વાંચ્યા, બૌદ્ધ ના વાંચ્યા, ઇસ્લામના વાંચ્યા, વેદાંતના વાંચ્યા, પછી આ ક્રિશ્ચિયનના વાંચ્યા, કેટલા વાંચ્યા અને કેટલું તો કંઠસ્થ છે એમને. એ ચર્યા સ્પષ્ટપણે અવિરુદ્ધ છે એમ હજી સુધી એમને લાગી શકું. હવે કોઈ તર્ક કરે તો કદાચ એમ પણ બન્યું હોય તમારા માટે કે વખતે વિચારના કોઈ ઉદય ભેદથી તમારા વિચારમાં જે ઉદય થતું છે ને તેથી તમને ક્યાં વિરોધ ભાસતો હોય એની આશંકા પણ ફરી ફરીને ચિત્તમાં કરવામાં આવી છે. અમે અમારા માટે એવી આશંકા કરી છે કે આવું તો કઈ નથી થતું ને, અમારા વિચાર ઉપર અમે આશંકા કરી છે. એવી આશંકા એક વખત નથી કરી પણ ફરી ફરીને ઘણી વાર એવી આશંકા અમે કરી છે. વિશેષ વિશેષ આત્મવીર્ય પરિણામ આવીને તેનો વિરોધ જોવા માટે વિચાર કર્યા કરે છે. વિશેષ વિશેષ આત્માના પુરુષાર્થને આત્મા બાજુ પરિણમાવીને શું કે છે એમને ક્ષોક્ષમની ઉઘાડી ખુલ્લી ગયું. કેવળ ક્ષોક્ષમની પરલક્ષી વાત નથી, આત્માના પુરુષાર્થને આત્માના વિશેષ વિશેષ પરિણામ આવીને તે અવિરોધ છે કે વિરોધ છે એમ જોવાનો અમે પ્રયત્ન કરેલ છે. તથાપિ એમ જણાય છે કે વેદાંત જે પ્રકારે આત્મસ્વરૂપ કહે છે તે પ્રકારે સર્વથા વેદાંત અવિરોધ પણ માની શકતો કેમ કે તે કહે છે તે પ્રમાણે આત્મસ્વરૂપ નથી. કોઈ તેમાં મોટો ભેદ જોવામાં આવે છે. મોટો ભેદ શું છે? બે વસ્તુ એક પરમ ધર્મ છે, જગતમાં બીજી કોઈ ચીજ નથી. અનંત પરમાણુ કાળનો આકાશ તત્વ સમાસથી અધર્માસથી કાંઈ તો રૂપી છે કે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, એક બાજુ પરમાણુ જે રૂપી છે તો એક પરમાણુથી માંડીને અનંત પરમાણુનો પણ અસ્તિત્વ મોટો કહે છે. અને તે તે પ્રકારે સાંખ્યાદી દર્શનો વિશે પણ ભેદ જોવામાં આવે છે. સાંખ્યા એકમાત્ર શ્રીજીને કહ્યું છે તે આત્મ સ્વરૂપ વિશેષ વિશેષ અવિરોધી, કેવું વિશેષ વિશેષ અવિરોધી જોવામાં આવે છે, જોવામાં આવે છે ને, અને તે પ્રકારે વેદવામાં આવે છે, અનુભવ વિરો છે, એવું જણાય પણ છે અને એવો અનુભવ પણ સંપૂર્ણપણે અવિરોધી જીનનું કહેલું આત્મ સ્વરૂપ કહેવાયું જે છે એમ આપે છે. સંપૂર્ણપણે અવિરોધી છે એમ કહેવામાં નથી આવતું, તે પાસે છે એમ કહ્યું છે, કહેવા યોગ્ય છે અને જ નથી વાંચ્યો એનો પાછો ખુલાસો કરે છે. સંપૂર્ણપણે અવિરોધી જ છે એમ કહેવામાં નથી આવતું એટલે એમ અહીંયા ન કહ્યું, એનો હેતુ માત્ર એટલો જ છે કે અમને સંપૂર્ણપણે આત્મ અવસ્થા પ્રત્યે અમારી દશા શક્તિ છે એટલે અમારા અનુભવથી કહીએ છીએ, જ્ઞાન પડતું નથી માટે અમે એને સંપૂર્ણપણે આમ જ છે એમ કહેતા નથી. નહીં કે કોઈ એમ કહે છે કે આમાં તમારો પક્ષ છે, તમને કેવલ જ્ઞાન થઈ નથી ને જો કેમ રાખ્યો અત્યંત ભાર ન દેવાય કે ઘણી વિશેષ વિશેષ અવિરોધી છે તેમ જણાવ્યું છે. સંપૂર્ણ અવિરોધી હોવા યોગ્ય છે અને લાગે સ્વાનુભવ સંક્ષેપમાં.